ಶ್ರೀಮತ್ ಪ್ರಭುಂ ಯೋಗಯುತಂ ನಿರಾಶಂ ಯೋಗೀಂದ್ರವರ್ಯಂ ಚ ಸುಶಾಂತಚಿತ್ತಂ ಕಾಮಾದಿಮುಕ್ತಂ ಭವಸಿಂಧುತಾರಂ ವಂದೇ ಸದಾ ಶ್ರೀಗುರು ಸಂತರಾಮಂ ವಂದೇ ಸದಾ ಶ್ರೀಗುರು ಸಂತರಾಮಂ ಯೋಗೀಂದ್ರವರ್ಯಂ ಬಧಾ ಯೋಗ್ಯೋ ನ ವಂದನೀಯ ಸರ್ವಯೋಗಾಭ್ಯಾಸಿ ಯೋಗಿಯೋ ಜನೆ ಪೋತಾನಾ ಇಷ್ಟ ಪೋತಾನಾ ಶ್ರೇಷ್ಠ ಸಮಜಿನೆ ಅಹರ್ನಿಶ ವಂದನ ಕರ್ತಾ ಹೋಯ್ ಇವಾ ಪರಮಾತ್ಮ ಸ್ವರೂಪ ಅವಧೂತ ಯೋಗಿರಾಜ આપણા સૌની ઉપર કૃપા કરવા માટે આ ધરાતલ ઉપર અવતરિત થઈને આ નડિયાદને તીર્થ બનાવ્યું. આપણે સૌ મહાન ભાગ્યશાળી છીએ. એમના સાનિધ્યમાં, એ સમાધિના સાનિધ્યમાં આપણે આપણા જીવનને કૃતાર્થ કરી રહ્યા છીએ. ગુરુ ભગવાન કરુણામય છે, કરુણા સાગર છે, અને આપણા સૌની ઉપર અનંત કરુણા કરીને આપણા જીવનનો ઉદ્ધાર કરી રહ્યા છે. એ જ પરમાત્મા યોગીન્દ્રવર્યમ, જે સાધન ભજનની અંદર શ્રેષ્ઠ અવસ્થા પ્રાપ્ત થઈ હોય એવા શ્રેષ્ઠ યોગીઓને પણ વંદન કરવાનું મન થાય એવા આપણા સદગુરુ મહારાજ છે. એમની સ્વાનુભૂતિની શાંતિ, એનો અનુભવ એ પોતે એકલા જ કરી રહ્યા છે. સુશાંત ચિત્ત કહીને એવી પરમ શ્રેષ્ઠ અવસ્થા પ્રાપ્ત કરી છે કે જ્યાં આગળ જીવનની અંદર ક્યારેય ક્લેશ ન હોય. સિદ્ધોને તો ક્યાં ક્લેશ હોવાનો હતો? એમાં સિદ્ધોના અત્યંત વંદનીય, પૂજ્ય, આદરણીય એ ભૂમિકામાં ગુરુ ભગવાન સુશાંત ચિત્ત થઈને એ અવસ્થાની અંદર જે શાંતિ હોય એવી શાંતિ આ સૃષ્ટિમાં બીજે ક્યાંય ન મળે. આકાશનો છેડો શોધી કાઢો અને એનો અંત ક્યાં છે એ શોધી કાઢો, મળે ખરું? તો અનંત જ્ઞાન સ્વરૂપ છે, શાંત સ્વરૂપ છે, સુશાંત ચિત્તમ છે. એવા ગુરુ ભગવાનના ની જે શાંત અવસ્થા છે એનો એક છેડો નહીં જડે. અનંત આકાશની અંદર જેમ આકાશનો છેડો શોધવા જાવ જોઈએ, નહીં મળે. એમ ગુરુ ભગવાન પણ એવા સુશાંત ચિત્ત છે, અને એ શાંતિ, અગાધ શાંતિનો ક્યાંય છેડો નહીં મળે. આરો કે ઓવારો નથી, વાડ કે પરથારો નથી, બસ વિશાળ અનંત જેને કહેવાય. સુશાંત ચિત્ત એટલે નાની સુની અવસ્થા નથી. જે કોઈ વ્યક્તિ પણ પોતાના જીવનમાં જો ચિત્તને, મનને, વિચારોને શાંત કરી શકતો હોય તો એ પણ મહાન થઈ શકે છે. પણ જેની હંમેશની આ સ્થિતિ અવસ્થા છે શાંત ચિત્ત, શાંત ચિત્ત થાય તો બહુ આનંદ થાય કે દુઃખમાંથી બહાર નીકળી જઈએ, શાંતિમાંથી અશાંતિમાંથી બહાર નીકળી જઈએ. પણ તો સુશાંત ચિત્ત છે, કેટલું આગળ વધી ગયેલું. જેમ હિમાલયમાં જઈએ, ગંગોત્રી સુધી પહોંચીએ, પણ ત્યાંથી ગૌમુખ તો ઘણું આગું છે, અને ત્યાં પહોંચવા માટે તો શરીરમાં શક્તિ હોય તો જ પહોંચી શકાય. એમ યોગી ખરા, પણ યોગીન્દ્ર અને યોગીન્દ્ર વર્ય ત્રીજી અવસ્થા ભૂમિકા છે. એટલે ગંગોત્રી સુધી તમે જઈ શકો, પણ પછી ત્યાંથી આગળ જવાનું કાઠું છે, અને એથી આગળ તપોવનમાં જવું હોય તો એથી વધારે અઘરું છે. તો એ જે સ્થિતિ અવસ્થા છે કે જ્યાં પહોંચવું બહુ અઘરું હોય અને ત્યાં જઈને એ તપસ્થલી બનાવી હોય પોતાની, અસિદ્ધ હોય પરમાત્મા સ્વરૂપ જય મહારાજ પણ ત્યાં સુધી પહોંચીને તપ કર્યા છે, અને એવા તપોવન જેવી પવિત્ર તપસ્વી ભૂમિ હોય ત્યાં સુશાંત ચિત્ત તો આપોઆપ થઈ શકે. પણ એ એકાંત જેનાથી જેને પચતું હોય એને જ પચે. જેમ મિષ્ટાન હોય લાડુ હોય માદા માણસને ના પચે, ના ખાઈ શકે, ડોક્ટર ના પાડે ને પોતે કે મારે નથી ખાવું, એમ એટલે સુધી પહોંચવા માટે કે ભાઈ હું આથી આગળ જઈ શકું એમ નથી. તપોવન બહુ અઘરું છે. તો શાંત ચિત્ત, સુશાંત ચિત્ત એ કેટલી ઊંચી અવસ્થા હશે. અને તો આવા ભગવત સ્વરૂપ હોય સ્વયં પરમાત્મા એ જ એને એ સ્થિતિને અવસ્થાને પ્રાપ્ત કરી શકે ને પચાવી શકે. હિમાલયની વાત જવા દો, આપણા પોતાના ઘરની અંદર પણ એકાંત નહીં પચે. ઘરની અંદર એકલા બેસી રહીશું તો પણ સૌથી પહેલા તો આ શાંત એકાંતને જીરવવું જ બહુ મુશ્કેલ હોય છે. પછી શાંત ચિત્ત ને સુશાંત ચિત્ત તો બહુ આગળની વસ્તુ છે. ઘર આપણું પોતાનું છે અને આપણે પણ એના માલિક છે, છતાંય ઘરમાં એ એકાંત માણસને પચી ન શકે. ખાવા જાય શું કરવું, ક્યાં 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 જવું. આ તો સ્વયં પરમાત્મા સુશાંત ચિત્ત હોય જ, કારણ કે શાંત સ્વરૂપ છે, પોતે શાંત મૂર્તિ છે. શાંતમ શ્રી સંતરામમ, આપનો જે સ્વરૂપ છે, આપનો વિગ્રહ છે, એ જે શાંતિનો જ વિગ્રહ છે. એમાં ક્યારે ઉગ્રતા નથી, ક્યારે વ્યાકુળતા નથી, ક્યારે આવેશ નથી, ક્યારે રોષ નથી, માત્ર સુશાંત ચિત્ત. એટલે આ સંસારની કોઈ પણ પરિસ્થિતિ એમને સહેજ પણ ચલિત ન કરી શકે એવી શાંત અવસ્થા. અને જયારે આવી શાંત અવસ્થાના શરણે આપણે બધા આવ્યા છીએ અને એમનું શરણું આપણને મળી જ ગયું હોય, શિયાળાની કડકડતી ઠંડી હોય ને કોઈ તાપણાનું કોઈ અગ્નિનું શરણ મળી જાય તો હાશ, આખી રાત બહુ સરસ રીતે પસાર થઈ જશે. એમ હૂફ મળે અને એનાથી આપણે આપણા જીવનને પણ પોષણ મળે. એ પરમાત્મા સ્વરૂપ ગુરુ ભગવાનના સાનિધ્યમાં આપણું મોટું મહાન ભાગ્ય છે. આપણે સૌ કયા એવા પૂર્વજન્મના સુકૃત કર્યા હશે કે આવા જય મહારાજ આપણને મળ્યા છે. દુનિયા ઘણી લાંબી પોળી છે, બધે આવા મહાપુરુષોના સાનિધ્ય નથી મળતા, સર્વને નથી મળતા, અને જેને મળે છે એ જ કૃપાપાત્ર છે. એ જ પોતાના જીવનની અંદર સફળ છે. આવા યોગીન્દ્રવર્ય અને સુશાંત ચિત્ત એમને આપણે જયારે સેવીશું, જયારે પણ આપણે એમને સેવી રહ્યા છીએ એમને, તો આપણી અવસ્થા સ્થિતિ પણ એમાંથી થોડી પ્રાપ્ત થઈ અને શાંત ચિત્ત તો થઈ શકીશું. મનને ઠરવાનું ઠામ છે અને એ ઠરવાનું ઠામ એટલે જેમ આપણે રહેવાનું આપણું ઘર એ આપણું ઠામ કહેવાય, એમ જીવનમાં શાંતિ મેળવવાનું સ્થાન સ્થળ હોય, રહેઠાણ કે આપણું સરનામું, તો એ આપણા જય મહારાજ છે. એમને શરણે આવીને બેઠા હાશ આવ્યો તો શાંતિ મળે, ચિત્ત ઠરે કે ચાલો ભાઈ રડતા કે દુખી થઈ આવ્યા હોય એની આંતરડી ઠરે, કે જય મહારાજના શરણે બેઠા જઈએ થોડીક શાંતિ અનુભવીશું. તો આવી ઉચ્ચ અવસ્થા પરમાત્મા સ્વરૂપની અને એ સમસ્ત સૃષ્ટિને પોતાનામાંથી હૂંફ આપતા હોય. કોઈ પણ એક તપસ્વી ભલે દુનિયાની વચ્ચે ન હોય, હિમાલયની કંદરાઓની અંદર છેક એકાંતમાં ઉડે જઈને પોતાની તપસ્યા કરતા હોય, પણ એ તપસ્યાના પરમાણુઓ સમસ્ત વિશ્વમાં દરેકને જળ ચેતનને એ શાંતિ આપનાર હોય છે, એ સૌને સુખ અને આનંદ આપનાર છે. આજે જ વિચાર કરો, આજની જે પરિસ્થિતિ છે સમગ્ર દુનિયાની, બધા જ જે દારૂગોળો છે એની ઉપર જ બેઠા છે, અને એક ભડાકો થાય તો આખી દુનિયા સર્વનાશ થાય. પણ એ બધાની ઉપર નિયંત્રણ રાખે છે કોણ? આ સિદ્ધ તપસ્વી મહાપુરુષોના તપ, એનું સાત્વિકતા, એના સ્પંદનો, એના પરમાણુઓ એ લોક માનસ સુધી પહોંચે છે, અને એને લીધે આ બધા સંયમમાં નિયંત્રણમાં છે. જો માણસ ઉપર ભગવાનનું નિયંત્રણ ન હોય, આવા તપસ્વીઓની તપનું શાસન ન હોય, તો આ દુનિયા અત્યારે ક્યારની શેકાઈ ગઈ હોય. પણ એ મહાપુરુષો જે તપ કરે છે ને, સ્વાર્થ માટે નહીં, સુશાંતથી છે, ચિત્ત છે, યોગેન્દ્રવર્યમ છે, પણ એ સમસ્ત પોતાનું જીવન પોતા માટે નહીં. સૌ જીવન, જે કોઈ જીવ જીવ માત્ર છે એ સૌને માટે છે. એમનું અસ્તિત્વ, એમનું આ ધરાતલ ઉપર પધારવું એ સૌને શાંતિ આપવા વાળું છે. જ્યારે જ્યારે પણ અવતરિત થાય આવી વિભૂતિઓ, ત્યારે સંસારના કેટલાય તાપ શાંત થાય, કેટલાય દુઃખીઓના દુઃખ શાંત થાય, કેટલાય આવેશવાળાઓના મનની ઉપર નિયંત્રણ રાખે. દરેકે દરેક માણસના મનમાં કોઈ ને કોઈ પ્રકારના આવેશો આવતા જ હોય છે, અને એ આવેશો એવા આવતા હોય છતાં એની પર આ પરમાણુના સ્પંદન સ્પર્શ કરતા હોય તો પાછો એ શાંત થઈ જાય, પાછો ઠેકાણે આવી જાય. એ છે આ તપસ્વીઓની તપની પ્રસાદી. સુશાંત ચિત્તમ કહ્યું કે જેનું ચિત્ત આટલું બધું શાંત છે કે બીજે ક્યાંય જોવામાં ના આવે, જેમ ભરતજીનો ભ્રાતૃપ્રેમ બીજે ક્યાંય જોવા ના મળે, એમ આવા સુશાંત ચિત્ત વિભૂતિ અન્ય ક્યાંય જોવા નહીં મળે. આવું પરમ સ્વરૂપ તમે પર ઉપકાર ને દાતારી, સમસ્ત સૃષ્ટિના જીવો માટે દાતા છે, ઉપકાર છે. અને એમાં આપણે પ્રાર્થના કરીએ કે બાપજી અમે આપને વંદન કરીએ છે, મને મહેર કરજો મન આણી, છે દાસ રંક પામર પ્રાણી. અમે પામર જીવો છીએ, આપને શરણે આવેલા છે, આપને વંદન કરીએ છીએ. અમારી પામરતાને આપ સ્પષ્ટ જોઈ શકો છો, ઓળખી શકો છો, અમારી પર કૃપા કરજો. કરુણા નિધાન, આપ તો કરુણાના ભંડાર છો, સાગર છો. આમ સુશાંત ચિત્ત કહીને ક્યારે પણ એક તનિક પણ, એક પરમાણુ બરાબર પણ અશાંતિ પ્રવેશે જ નહીં. સુશાંત ચિત્તમ. હિમાલયની જ્યાં ગ્લેશિયર જ રહેતો હોય વર્ષોથી, ત્યાં આગળ ગરમી લાગે ખરી. એમ આ વિભૂતિના શરણે જઈએ, સુશાંત ચિત્ત છે, બરફની માફક શીતળતા આપવા વાળા છે, તો ત્યાં જે કોઈ બળેલો દાજેલો જાય એને પણ શાંત કરે. આ છે મહાપુરુષોનું શરણ, એ છે શરણાગત વત્સલ. અને વત્સલ એટલે જેમ બાળક ઉપર માતા પિતા વાત્સલ્ય આપે એવું, એવી વાત્સલ્ય છે ભક્ત વાત્સલ્ય. એ વાત્સલ્ય આપણને જીવનની અંદર જીવન જીવવા માટેની હૂંફ આપે, પ્રેરણા આપે કે જીવો, આનંદ કરો શાંતિથી. તો એ સુશાંત ચિત્તની પ્રસાદી મહારાજ તો બિરાજેલા છે, દરેક જણે માંથી લેતો જાય, લેતો જાય. અન્નપૂર્ણા છે, ભૂખ લાગી હોય તો જમીન જજો, મહારાજ એટલું જ કે. સત્સંગ પણ થાય છે, સત્સંગ ની ભૂખ લાગે તો સત્સંગ પણ લઈને જજો, ભૂખ્યા ના જશો. જેમ તરસ્યા ને પાણી આલે એમ ભૂખ્યા ને ભોજન ગાલે, અને જેને સબદ રહે એટલે સત્સંગ તેને કેમ સાલે, એને કેવી રીતે ચાલી શકે, એને સંસાર બહુ ઉતરી જાય. જેમ ખૂબ તરસ લાગી હોય અને પાણી આપીએ તો આમ ઠંડા પાણી નામ શેડો પડે છે જઠરુથી, અંદર પાણી જાય એટલે. ભૂખ લાગી હોય બે ત્રણ દિવસના ભૂખ્યા ખાવાનું મળે, હાશ બહુ જ સારું મળી ગયું. એમ સત્સંગનો ભૂખ્યો માણસ પણ તરસ્યો હોય દાજેલો હોય તો એને પણ એટલી જ શીતળતા આપે. જેને શબ્દ રહે, જેને શબ્દનો ભૂખ છે, શબ્દની ભૂખ છે, સત્સંગની ભૂખ છે, એને પણ કેવી રીતે ચાલી શકે. જેને શબ્દ રહે ભૂખ જેમ તરસ્યાને તરસ સતાવે, ભૂખ્યાને ભૂખ સતાવે, એમ સત્સંગની પણ ભૂખ એનો વિરહ થાય. ક્યાંથી મળશે મને, ક્યાંથી શાંતિ મળશે, સત્સંગ ક્યાં મળશે, એ કેવી રીતે સહન કરી શકે. તો કે સદગુરુ મહારાજ, મહારાજ આપ તો અમારા સૌના પાલનહાર પોષણહાર છો, સુશાંત ચિત્ત છો, યોગેન્દ્રવર્ય છો, અમે તો આપના શરણાથી છે, અને મહાપુરુષો હંમેશા ત્યાગ અને તપસ્યા કરવાની અંદર અન્યનું કલ્યાણ થાય એનું શ્રેય થાય એટલા માટે જ એનું અસ્તિત્વ હોય છે. અને એ જે કોઈ એમને શરણે આવ્યો કરુણાથી એને શાંતિ આપશે, એને ઠારશે. કોઈ દાજીને આવ્યો હોય અને એની પર સરસ ઠંડો મલમ મલમ ચોપડી આપવા બેસી જાવ તમે, એને કેટલો આહાશ, તમે બહુ સારું કામ કર્યું. એમ આ સંસારના તાપથી તપેલો દાજેલો અને એને સુશાંત ચિત્ત એવા મહારાજનું શીતળ શરણું મળી જાય, એને એના એના જીવને કેટલો આનંદ થાય. હાશ, મને મારા જીવનની અંદર એક શરણું મળી ગયું, એક ઠોર મળી ગયું કે જ્યાં મને શાંતિ મળવાની છે, મારું જીવન પાવન થવાનું છે, હું કૃતાર્થ થઈશ. આ સુશાંત ચિત્તને શરણે જય મહારાજ મારી મારી જે કઈ પીડા છે એને ઠારશે, અને સૌને ઠારવા વાળા જ છે. આપણે એવા પ્રભુ પ્રભુ સ્વરૂપ વંદે સદા શ્રી ગુરુ સંત રામમ એવા પરણ કરુણાના ભંડાર એવા મારા ભગવાનને હું હંમેશા વંદન કરું છું. વંદે સદા, મારા જીવનની અંદર ક્યારેય પણ ભૂલ નહીં કરું વંદન કરવાની. એ વંદન વંદન ન થાય તે દિવસે ઉપવાસ, દર્શન ન થાય તે દિવસે મોડામાં પાણી મુકાય નહીં. વંદે સદા, હંમેશને માટે મારા જીવન, જ્યાં સુધી મારું જીવન હશે ત્યાં સુધી સદા સદાને માટે મારા ગુરુ મહારાજના ચરણોમાં મસ્તક મુકાવીને પછી જ હું આગળ વધીશ. આવો સદભાવ, જે જ્ઞાન સ્વરૂપ છે એની સાથે કામાદિ મુક્તમ, મુક્ત બધા જ બંધનોથી જે મુક્ત છે એને ઈચ્છાઓ ક્યાં બાંધવાની હતી. માણસ હંમેશા વાસનાઓથી બંધાઈ જતો હોય છે, વ્યસનથી બંધાઈ જતો હોય છે, અને વાસના ને વ્યસનથી બંધાયા પછી એને મુક્ત કોણ કરે. બધા ડૂબતા હોય પણ જે કિનારે ઉભો હોય એ જ બહાર કાઢી શકે. કીચડનું કડણ હોય, અંદર ગરક થતા હોય, બહાર નીકળવા પ્રયત્ન કરે, વધારે અંદર ઉતરતા હોય વધારે અંદર, એને અંદર વાળા કોઈ ના કાઢી શકે. પણ જે બહાર ઉભો હોય, એ કિનારે ઉભો હોય, એની પાસેની પોતાનું એક કપડું આપે, એક છેડો પકડજે, પછી પેલાને કે તું એનો હાથ પકડજે, તું પેલાનો હાથ પકડજે, તું પેલાનો હાથ પકડજે, અને કિનારે ઉભો હોય ને એ જ બધાને ધીરે ધીરે બહાર કાઢી શકે. પણ જે અંદર પડેલો હોય તો કોઈ એકબીજાને બહાર કાઢી નહીં શકે. તો કામાદિ મુક્તમ, જે આ થી જ આસક્તિઓથી જે બહાર નીકળી ગયેલો છે એ જ બીજાને બચાવી શકશે. એટલે આપણા સદગુરુ ભગવાન જય મહારાજ તો સદાને માટે મુક્ત છે, વંદે સદા મુક્ત. બધાને એક એક બધાને બહાર કાઢી લાવ, નીકળો આ સંસાર સાગરમાંથી. અનંત સંસાર સમુદ્ર તારા, આ સંસાર અનંત છે અને સમુદ્ર ની અંદર તરવા પડેલો હોય તે તરતા તરતા થાકી જાય પણ કિનારો ના આવે, અધવચ્ચે ડૂબે. પણ તારનાર સદગુરુ મહારાજ છે, સદગુરુ ભગવાન સૌના તારણહાર છે. પ્રભુ તમે મારા તારણહાર, ગુરુજી મારા તમે મારા તારણહાર, તમે એક જ તારી શકો એમ છો. કેમ? સસ્તરતી, સસ્તરતી એ તરનાર છે ને બીજાને પણ તારનાર છે. લોકાંશ તારયતી, પોતે તરે અને બીજાને પણ તરીને બહાર કાઢી લાવે છે. એક એક કરીને આ સૃષ્ટિના અનંત જીવોને એમણે તાર્યા છે અને બધાને બહાર કાઢ્યા છે. ચાલો બહાર આવી જાઓ. લક્ષ્મણદાસી જેવા કેટલા એવા છે, એક એકને હાથ પકડી પકડીને બહાર લાવે. તો કામાદિ મુક્તમ, ઈચ્છાઓથી વાસનાઓ જેને સ્પર્શ ક્યારે ન કરી શકે એવા મુક્ત, જેને જીવન મુક્ત કહેવામાં આવે. અને જીવન મુક્ત હોય ને બીજી વાસનાઓ શું કરી શકવાની હતી, બીજી ઈચ્છાઓ એને સ્પર્શી પણ ન શકે ઈચ્છાઓ કે કામનાઓ. એટલે એને કહ્યું જીવન મુક્ત, કામાદિ મુક્તમ. પોતાના શરીર માટે જરાય પણ પરવા ન હોય, જીવન મુક્તિ. કે શરીરને શું, અરે જે થવાનું છે થશે, ક્યાં તો જળમાં ઓગળી જશે, ક્યાં તો માટીમાં મળી જશે, ક્યાં તો અગ્નિમાં ભળી જશે. એ શરીર છે, એની ગતિ કેટલી, માટી સુધીની. એટલે જીવન મુક્ત એટલે એ પોતાના શરીરની કઈ પણ પરવા ન કરે છે. હવે શરીર તો પ્રારબ્ધ ભોગવવા માટે શરીર છે, પ્રારબ્ધ પૂરું થશે એટલે શરીર નિમિત્તે છૂટી જશે. આ જીવન મુક્તિ, પોતાના શરીર માટે એને કઈ પણ પરવા ચિંતા ન હોય, બસ પોતાના આત્મ સ્વરૂપની અંદર રમ્યા કરતા હોય, એનું નામ છે કામાદિ મુક્ત. સતત પોતાના આત્મ સ્વરૂપની અંદર જ રમ્યા કરે, વિલીન હોય. શરીર પડ્યું છે એનું પણ, એની પણ જરાય તારે જીવિત સમાધિ લઈ શકાય ને, શરીરની પરવા ન હોય ત્યારે જીવિત સમાધિ લઈ શકે, એમને નથી લઈ શકાતી. તો એ છે જીવન મુક્તિનો આનંદ. તો એ જ વાત નહીં કહ્યું કામાદિ મુક્તમ, ઈચ્છાઓથી પર. આ મન એવું એવું ક્યારે રહી શક્યું ખરું કોઈ નહીં કે ઈચ્છાઓથી પર? ઈચ્છાઓ વગરનું મન મન ક્યાંય હોય છે કોઈની પાસે? તો આ તો કોઈ પણ જાતની ઈચ્છાઓ નહીં, કોઈ પણ કામનાઓ નહીં, એમાંથી મુક્ત થઈને સંપૂર્ણ મુક્તિ. એટલે કહ્યું કામાદિ મુક્તમ. રોજ સ્તુતિ કરીએ છીએ આવી, બરાબર છે, પણ એનો મહિમા કે એનો અર્થ જાણ્યા પછીથી મહારાજને ભજો જો એ સ્તુતિથી, તો આનંદ આવશે. તો આપણે તો આ સત્સંગથી મહારાજ ગુરુ ભગવાનને પરમાત્માને ભજતા ભજતા એ આનંદ લેવાનો છે કે જે આનંદ એમને મળે છે. એ તો પોતાનો આનંદ લૂંટાવવા માટે બેઠા છે, પણ આપણે લઈ શકતા નથી. લો, જેને જેટલો જોઈએ એટલો લઈ લો, જીવન મુક્તિનો આનંદ લઈ લો. પણ એ બધું જ ભલે ન મળતું હોય, ભલે પાત્રતા આપણી હોય કે ન હોય, પણ રોજ વંદન કરીશું, રોજ વંદન કરીશું ને, તો એક દાડો મહારાજ રીઝશે, રીઝશે, અને રીઝીને પણ એ કામાદિ મુક્ત જેવી સ્થિતિમાંથી થોડોક પ્રસાદ આપણને પણ આપશે. વંદે સદા શ્રી ગુરુ સંતરામમ.